काक भुसुंडी जी, गरुड़ जी ने राम कथा प्रारंभ थी पूर्णाहुति सुधीनी बधी ज बात संक्षिप्त मां करी रहा है। कोई पण ग्रंथ ने साहित्यिक रूप आपवो होय तो एना बधाज लक्षणों एना बधाज गुणों एमां आवरी लेवामां आवे। तो मानसनी पूर्ण कथा कथा तुलसीदास जी पूर्ण तो करी दीधी राज्याभिषेक सुधीनी, पण त्यार पछी थी कोई पण ग्रंथ ने जेनु पुनरावर्तन आवर्तन विहंगावलोकन जेने कहे ए प्रकारनु एक थवु जोईए। एटले तुलसी जीए मानसमां जे रीते अहींया आपणने उपसंहार नी वात बतावी, काग ऋषि अने गरुड़जी ने निमित्त बनावीने बे पात्रों ने निमित्त बनावीने मानसनी आखी कथानु एक विहंगावलोकन करावी दीधु। मानस कथा कही कि सौथी पहला आ कथा भगवान शिवजीना मानसमांथी उत्पन्न थई छे, एटले ज तुलसीदास जीए एनु नाम रामचरित मानस राखी। भगवान शिवना मनमां रही अन त्यार पछी बहार आवी छे एटले एनु नाम मानस राख्युं। विहंगावलोकन करावता दरेक प्रसंग जे मुख्य मुख्य प्रसंगो छे एनी उपर एक आम झड़पथी दृष्टि फेरवता तुलसीदास जीए आपणने आरंभ आरंभनी अंदर ज जे वात छे के भगवान शिवनी आ कथा आ मानस केवी रीते उत्पन्न थयुं ए वात कही संभळावीने त्यार पछीथी आपणे सुतीक्ष्ण अरण्यकांड सुधी आव्या। सुतीक्ष्णने केवी रीते गति आपी अने प्रभु अगस्त्य ऋषिना आश्रमे गई काले बिराजेला हता, हवे त्यांथी आगळ जोईशुं करी दे करी बस दंडक वन એ ઋષિઓનું અભિશાપિત વન હતું। દંડક ઋષિને દંડક વનને એટલે ડાંગ જિલ્લાને ડાંગને શાપ હતો ઋષિઓનો, દંડક વન કરી પાવન થાય એટલે એ દંડક વનનો શાપ દૂર કર્યો જે અભિશાપિત હતું। ડાંગ જિલ્લો જે કહીએ છીએ આપણે, ડાંગનો જંગલ વન ભગવાને એનો અભિશાપ દૂર કરી એને પવિત્ર કરીને ત્યાંથી આગળ ગીધરાજ જટાયુ સાથે મૈત્રી થઈ એ કથા ત્યાં ગાય સંભળાવી ત્યાંથી પ્રભુએ આગળ પ્રસ્થાન કરીને પંચવટી ગોદાવરીને કિનારે નાસિકની આગળ પંચવટીમાં નિવાસ કર્યો એ કથા કઈ સંભળાવી। અને ત્યાં પંચવટીની આજુબાજુના અરણ્યની અંદર જે ઋષિઓને ત્રાસ હતો, જે એમને વિપત્તિઓ હતી, એ બધી વિપત્તિઓ દૂર કરી ભાંગીને ત્યાં પંચવટીએ પ્રભુ બિરાજેલા હતા ને બિલકુલ સાહજિકતા હતી જીવનની અંદર, બહુ જ આમ સરળતા ને સાહજિકતા હોય ને ત્યારે સત્સંગ પૂરે। તો પંચવટીના ની અંદર બિરાજ્યા પછીથી નિરાતની પળો હતી જીવનની વનવાસની, અને તે વખતે નિરાતની પળોમાં ભગવાન લક્ષ્મણજીના પ્રશ્ન જે કઈ સંવાદ છે, જે શંકાઓ છે, આ જીવ શું માયા શું, એ બધી વાતો ખૂબ સરસ રીતે કરી। અને ત્યાં આગળ પંચવટીથી આગળ જ્યારે પ્રભુએ અરણ્યકાંડમાં આગળ પ્રસ્થાન કર્યું ને ત્યારે પંપા સરોવર ગયા હતા, તો ત્યાં પણ કિનારે બેસીને શબરીને શાંતિથી ભક્તિનો ઉપદેશ આપ્યો। એથી આગળ જોઈએ તો પંપા સરોવરમાં જ્યારે નારદજી આવ્યા તો નારદજીએ જોયું કે આ બહુ જ હળવાશની પળો છે, ચાલો જાવ તો ખરો। એટલે નારદજી પણ એ અરણ્યકાંડના ઉપસંહારની અંદર પ્રભુની પાસે પધાર્યા અને ત્યાં આગાડી એમના જે સંશયો હતા એ સંશયો વ્યક્ત કર્યા અને ભગવાને એની સર્વ કથા એનું નિવારણ કર્યું। ત્યાં ગાડી સુપર્ણખા આવી પંચવટીએ, તો એને એના સ્વભાવ પ્રમાણે અને એના વર્તન એના વ્યવહાર પ્રમાણે એને પણ જે કઈ સજા કરી એ કથા કઈ સંભળાવી. ત્યાંથી આગળ ખરદૂષણ નામના રાક્ષસો જે ઋષિ મુનિઓને ખૂબ જ ત્રાસ આપતા હતા, એમને પણ ત્યાંથી સદગતિ આપીને એ કથા પણ સરસ રીતે કઈ વખાણી. અને ખરદૂષણ ને માર્યા પછીથી અને જ્યાં સુપર્ણખાના નાક કાન કાપ્યા અને સજા કરી, નાક કાન કાપવા એટલે જેને કહેવાય ને કે નાક વગરની, એટલે કઈ નાક કાન ખરેખર કાપી નાખ્યા છે પણ નાક વગરની થઈ ગઈ. એને સારી વાત કહી કે ભાઈ આમ મારે તો એક પત્ની છે, છતાંય ન માન્યું, લક્ષ્મણ પાસે જા. લક્ષ્મણે કહ્યું હું તો એમનો સેવક છું, તને જે કરશે તે બધું સાચો ન્યાય તને ભગવાન રામ જ આપી શકશે. આમ કાન પણ એના બહેરા થઈ ગયા, કાન વગરની થઈ ગઈ. એટલે નાક કાન બેનું કિન્ની એટલે જોયું કે આ તો નફટ છે, જેને આપણે બીજા શબ્દોમાં કહીએ નફટ, નાક કાન વગર નકટી જેને કહેવાય. તો ભગવાને જે સુપર્ણખાને આ રીતે ઓળખી લીધી કે આ તો નફટ છે, ખરદૂષણને પણ માર્યા અને આ વાત આ સમાચાર રાવણ સુધી પણ પહોંચાડવાની કથા કઈ સંભળાવી. એટલે એ વાત જ્યાં સુપર્ણખાએ રાવણને કરી, રાવણે મારિચને જઈને કરી, ચલ મારિચ ઉઠ મારે તારું કામ છે, એ કથા કઈ સંભળાવી. જે મારિચ કપટ મૃગ થયો અને જે કઈ કથા હતી એ બધી કથા જે પ્રમાણે થયું કઈ સંભળાવી. અને ત્યાર પછીથી ભગવાને જોયું કે આ બધું આગળ વધારે ચાલવાનું છે, રાક્ષસોની ધરતીની દિશા તરફ આગળ વધી રહ્યા છે, એટલે ભગવાને સીતાજીને કહ્યું તમે અગ્નિમાં પ્રવેશ કરી જાઓ અને માયા સ્વરૂપ પોતાની સાથે રાખ્યું અને માયા સ્વરૂપનું રાવણે જે રીતે હરણ કર્યું એ કથા પણ કાગભૂસુંડીએ ગરુડને કહી સંભળાવી. અને એમાં એ દંડક પરની અંદર ભગવાન સીતાજીને શોધવા માટે વ્યાકુળ વિરહ અવસ્થાની અંદર શોધવા માટે નીકળ્યા અને તે વખતે જ ભગવાન શિવ અને પાર્વતી સતી આકાશ માર્ગેથી જઈ રહ્યા હતા, એ કથા ત્યાં સુધી આવી. ભગવાને જ્યાં સીતાજીના હરણ વખતે એને બચાવ માટે રાવણની સાથે સંઘર્ષ કર્યો અને એમાં ઘી જટાયું જેમ ઘવાયા અને ત્યાં ધરતી ઉપર પડેલા, ત્યાર પછી ભગવાન એને એની પાસે જઈ એને એની સારવાર કરી, એને આશ્વાસન આપ્યું, એની સેવાને માટેની એની કદર કરી અને પછી ત્યાર પછી જોયું કે ગીધ જટાયું હવે શરીર રાખવા માંગતા નથી, પોતાનો પ્રાણ ત્યાગ કર્યો, એટલે એના શરીરની અંત્યેષ્ટિ ક્રિયા પણ ભગવાને પોતાના શ્રી પોતાના કરકમલથી કરી કે જે સગો બાપ રાજા દશરથ એ મોટા પુત્રના હાથે અગ્નિ ન પામી શક્યા એનો લાવો જટાયુને મળ્યો. જટાયુને કેમ મળ્યો? એ પણ દશરથજીના મિત્ર હતા અને મિત્રતાને કારણે એ મિત્રનો પુત્ર પણ અગ્નિ સંસ્કાર કરે, એટલે અહીંયા આગાડી પિતાના અગ્નિ સંસ્કાર કરવાનો નિતક જતી રહી, ન મળી તો પિતાના મિત્રની અગ્નિ અંત્યેષ્ટિ ક્રિયા કરવાનો નું ફળ મેળવી અને પિતાની અંત્યેષ્ટિ ક્રિયાનું પોતે ક્રિયાનો સંતોષ માની લીધો. કબંધ નામનો રાક્ષસ હતો, એ આમ બેઠો બેઠો ફેલાવે પોતાના હાથ ને દૂર દૂર સુધી ગમે તેને લઈને પકડીને મારીને હિંસા કરતો. તે એ કબંધ ને પણ ત્યાં આગળ એને સદગતિ આપી અને ત્યાંથી આગળ સબરીને આશ્રમે ગયા અને સબરીને પણ સદગતિ આપી. આમ ભગવાનના વિરહનું કલ્પાંતનું જે વર્ણન કરીને જ્યાં પંપા સરોવરને કિનારે પ્રભુ પધાર્યા છે એ વાત પણ કઈ સંભળાવી, કથા કઈ સંભળાવી. પંપા સરોવરના કિનારે નિરાતની પળોની અંદર નારદજી આવેલા અને નારદજીને પણ ત્યાં ગાડી બેસી કેમ આવ્યા ને પ્રભુ આપની કેમ સ્થિતિ છે વનવાસની અંદર એ કઈ સંભળાવતા જૂની જે જૂનો પ્રસંગ હતો પોતાને પડેલો કે માયા વખત જયારે મને માયાએ ફરીથી ગ્રહિત કર્યો અને મોહિત થયો તો મને સંસારની અંદર પ્રવેશ કરવાનો એ શ્રીનિવાસની પુત્રીની સાથે લગ્ન કરવાની ઈચ્છા થયેલી ત્યારે આપે કેમ મને ના પાડી અને શા માટે મને તે વખતે વાનર સ્વરૂપ આવ્યું એ બધી કથા કઈ સંભળાવી અને એનો એનો જે કઈ પ્રશ્નનો સંતોષ આપવાનો તે પણ સંતોષ આપી દીધો. અને ત્યાંથી આગળ અરણ્યકાંડની કથાની પૂર્ણાહુતિ કરીને કિષ્કિંધામાં પ્રવેશ્યા. કિષ્કિંધામાં પ્રવેશતાની સાથે હનુમાનજીની સાથે કેવી રીતે મેળાપ થયો અને હનુમાનજીએ સુગ્રીવ સાથે કેવી મિત્રતા કેવી રીતે કરી આપી એ કથાનું વર્ણન કર્યું છે. અને સુગ્રીવની સાથે મિત્રતા થયા પછીથી વાલીની સાથેનો જે સંઘર્ષ હતો બે ભાઈઓ વચ્ચેનો, તેમાં વાલી અપરાધી છે અને ગુનેગાર છે એમ સમજીને ભગવાને એને પણ સજા કરી અને એ પણ વાત કથા અહીંયા ઘડી કઈ સંભળાવી. અને ત્યાર પછીથી પ્રભુએ વાનરરાજની કિષ્કિંધાના વાનરરાજમાં સુગ્રીવનો રાજ્યાભિષેક કર્યો એ કઈ કથા કઈ સંભળાવી. અને પ્રવર્ષણ પર્વત ગીરી પહાડ ઉપર જે ચોમાસાનો ચાતુર્માસનો સમય હતો વરસાદનો સમય ત્યાં નિવાસ કર્યો એ કથા પણ કઈ સંભળાવી. જે ચાતુર્માસની અંદર વર્ષા અને પહાડ ઉપરનો નિવાસ કેવો આનંદ આપે, પ્રકૃતિનું દર્શન કેટલું સરસ થાય, ચા પહાડ ઉપર બેઠા બેઠા ચારે બાજુ, એટલે ત્યાં આગળ સાહજિકતા રીતે સાહજિક રીતે અને દરેક ઋતુનું વર્ણન પણ સાહિત્યમાં આવે એટલે આખા માનસની અંદર જો પ્રકૃતિનું નિરૂપણ સારામાં સારું, અને બધા કવિઓએ ગમે તેવું કર્યું છે, કાલિદાસે કર્યું છે પણ એ ઉન્માદક અને ઉત્તેજક, પણ આટલા બધા સાહિત્યની અંદર જોઈએ તો માત્ર તુલસીદાસજીના માનસમાં જ પ્રકૃતિનું નિરૂપણ સાત્વિકતા છે, એ આગવું દર્શન છે એમાં. તો એ વર્ષા ઋતુનું વર્ણન કર્યું, શરદ ઋતુનું વર્ણન કઈ સંભળાવ્યું. અને જ્યાં વર્ષા ઋતુ પૂરી થઈ અને છતાંય સુગ્રીવને જે વચન આપેલું કે હું તારો ભય દૂર કરીશ, તો સુગ્રીવે પણ કહ્યું કે પ્રભુ હું આપનું જે કઈ કામકાજ છે સેવા છે હું એ પૂર્ણ કરીશ, પણ એ વાનર સ્વભાવ છે કે હું કપી અતિકામી ચંચલ વાળો છું, મેં કપી તો એ પ્રમાણે જે અતિકામી કહીને કહી દીધું કે પ્રભુ હું તો વાસનામાં વ્રક્ત થયેલો હતો, મને હું આપની સેવા ભૂલી ગયો હતો, હું આપની ક્ષમા માંગુ છું અને આપનું કાર્ય કરીશ, પણ ભગવાને થોડાક આવેશમાં આવીને સુગ્રીવને ફરીથી જાગૃત કર્યો પ્રભુની સેવા કરવા માટે.